एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 142 भक्तामर स्तोत्र कवि श्री मानतुंगाचार्य। वैष्णव धर्म में जेम मधुराष्टक एना मधुर उच्चारों ने कारण महत्वनु भक्ति साधन बन्यु छे, तेज रीते जैन धर्म में शब्दोच्चारथी मधुर अवाजों आंदोलनों उत्पन्न करतु श्री मानतुंगाचार्यनु संस्कृत में रचायेलू भक्तामर स्तोत्र भक्ति साधन बन्यु छे। मधुराष्टक नी जेम वहली सवारे थता एना भक्तिभावपूर्वकना गाननो महिमा छे। एना श्लोकों में सदियोथी चाली आवेलू कशुक एवं तत्व छुपायेलू छे जे वारंवार भक्तजनों ने खेचतु रहू छे। आ स्तोत्र अंगे एवी कथा छे के सूर्य शतक द्वारा कोढ़थी साजा थयेला कवि मयूरनी सामे अने चंडी शतक द्वारा पोताना छिन्न भिन्न अंगों पाछा मेळवी शकेला महाकवि बाणभट्टनी सामे जैनाचार्ये पण चमत्कार बतावा प्रयत्न करेलो। आ माटे जैनाचार्ये पोताने सांकळथी बंधावेला अने पछी आ स्तोत्रना एक एक श्लोकना ध्वनिथी सांकळ तोड़ी जैनाचार्य पाशमुक्त थयेला। आ तो दंतकथा थई। खरी वात तो एवी छे के भक्तामरनू गान एक चौक्कस वातावरण रचे छे। कदाच पहला तीर्थंकर ऋषभदेवनी एमां थयेली स्तुतिने ठेर ठेर काव्यरूप मळ्युं छे એનું મુખ્ય કારણ છે। કવિ માનતુંગાચાર્ય પોતે કહ્યું છે કે ભાત ભાતના સુંદર ફૂલોથી ભક્તિપૂર્વક મેં સ્તોત્રરૂપી હાર તૈયાર કર્યો છે, જે એને કંઠમાં ધારણ કરશે તે માનતુંગ જેવી લક્ષ્મીને પામશે। અહીં કંઠમાં ધારણ કરવાની વાતમાં કવિએ બે અર્થ રાખ્યા છે। હાર ગળામાં નાખવાની વાત તો છે, પણ સ્તોત્રને કંઠસ્થ કરવાની વાત પણ છે। ભક્તામર સ્તોત્રની નાદ સંપત્તિની કવિને બરાબર ખબર છે। ભક્તામર સ્તોત્ર આદિનાથની માત્ર સ્તુતિ રૂપે હોત તો ભક્ત જેવો ભક્ત પણ કેટલો આકર્ષાત, એક પ્રશ્ન છે। ભક્તામર સ્તોત્ર સ્તુતિને કર્ણપ્રિય શબ્દોથી બાંધે છે, એટલું જ નહીં પણ અલંકારોથી શણગારે પણ છે। આદિનાથનો મહિમા કરતા કરતા કવિએ પ્રકૃતિ જગતની વસ્તુઓ સાથે સરખામણીઓ કરી છે। આદિનાથના પરિચયની સાથે સાથે જગતનો અને જગતના પદાર્થોનો પણ સુંદર પરિચય થાય છે, અથવા એમ કહો ને કે આદિનાથની સ્તુતિ સાથે સાથે જગતના સુંદર પદાર્થોની પણ સ્તુતિ થાય છે। વસંત તિલકા છંદમાં કુલ 44 શ્લોકોનું રચાયેલું આ સ્તોત્ર પાછું ઘાટીલું છે। શરૂના બે શ્લોકમાં કવિએ સ્તોત્રનો મહિમા કર્યો છે, પછીના 4 શ્લોકમાં કવિ પોતાની અશક્તિ હોવા છતાં આદિનાથની સ્તુતિ કરવા તરફ જાય છે એવો ભાવ વ્યક્ત કર્યો છે। કહે છે કે પાણીમાં પડેલા ચંદ્રના બિંબને હાથમાં લેવાની ચેષ્ટા બાળક સિવાય બીજું કોણ કરે। પ્રલયકાળમાં ઝંઝાવાતથી ખળભળી ઉઠેલા સમુદ્રને બે હાથથી તરી જવાનું સાહસ કરવા જેવી આ વાત છે। પણ પોતાના બચ્ચા તરફની પ્રીતિને કારણે પોતાની ઓછી શક્તિનો ખ્યાલ હોવા છતાં હરણું કેવું સિંહની સામે થાય છે। પોતાનો પ્રયત્ન હાસ્યાસ્પદ હશે તો પણ વસંત ઋતુમાં આંબે મહોર આવતા કુંજી ઉઠતા કોકિલની જેમ કવિ પોતે કુંજી ઉઠ્યા છે। આ પછી 7-22 સુધીના શ્લોકોમાં કવિએ જુદી જુદી રીતે પ્રકૃતિના તત્વોને સરખામણીમાં ખેંચી લાવી આદિનાથની મહત્તાને અને તેના સ્તવનની મહત્તાને રજૂ કરી છે। કવિ કહે છે કે કમળ પર બાજેલા પાણીના બુંદ જેમ મોતીની કાંતિ ધારણ કરે, એ રીતે મારું સ્તોત્ર સુજ્ઞજનોના ચિત્તને હરી લેશે। આદિનાથનું દર્શન કર્યા પછી માણસની આંખ બીજે ક્યાંય ઠરતી નથી, એને પ્રગટ કરવા કવિ સરખામણી યોજે છે તે જુઓ। ચંદ્રના પ્રકાશથી દૂધ જેવા બનેલા સિંધુના જલ પીધા પછી દરિયાના ખારા જલને પીવા કોણ ઈચ્છે? આદિનાથના દર્શન પછી એમના મુખને ચંદ્ર કરતા પણ વધુ કાંતિમાન બતાવતા કવિ કહે છે કે ક્યાં તમારું મુખ અને દિવસે પીળા પડેલા પલાશ જેવા થઈ જતા કલંકિત ચંદ્રનું બિન ક્યાં? દર્શન અને મુખ વર્ણન પછી કવિ આદિનાથના સંયમનો મહિમા કરે છે, કહે છે, એમાં શું આશ્ચર્ય કે અપ્સરાઓનો સમૂહ પણ તમારા મનને લેશમાત્ર વિકાર માર્ગે દોરી નથી ગયો. પ્રલયકાળના ફૂંકાતા ઝંઝાવાતના જોરથી શું ક્યારેય મેરુ પર્વત ચલિત થયો છે ખરો? કવિ આદિનાથને તેલહીન મહીન દીપ ગણે છે, રાહુથી ગ્રસાયા વગરનો સૂર્ય ગણે છે, રાહુથી ગ્રસાયા વગરનો અને વાદળાથી ઢંકાયા વગરનો ચંદ્ર ગણે છે. કવિ આદિનાથના જ્ઞાનને હર અને હરિ જેવા નાયકોના જ્ઞાન કરતાં વિશેષ બતાવી એને કાચના ટુકડામાંથી નહીં પણ સાચા મણીમાંથી સ્ફૂરતા તેજ કિરણો સાથે સરખાવે છે. પછી કહે છે કે સેંકડો નારીઓ સેંકડો પુત્રોને જન્મ આપે પણ આદિનાથ જેવા પુત્રને તો કોક જ જન્માવી શકે. આ વાતને આકર્ષક બનાવવા કવિ સરસ ઉદાહરણ આપે છે. બધી દિશાઓ તો માત્ર તારા અને નક્ષત્રોને લઈને ઝૂમ્યા કરે, પણ સૂરજને જન્માવવા માટે તો પૂર્વ દિશા જ સદભાગી બને. સ્તોત્રની લગભગ વચ્ચે આવી આદિનાથનો મહિમા કરતા કરતા કવિ પરાકાષ્ઠા રૂપે નમસ્કાર વેગ બતાવે છે. તું અવ્યય છે, તું વિભુ છે, તું બ્રહ્મ છે, અનંત છે, એમ 23-26 સુધીના શ્લોકોમાં કવિની ભક્તિ આર્દ્રતા છલકી છે. આ પછી કવિ આદિનાથની અશોક વૃક્ષ હેઠળની સિંહાસને બિરાજેલી ચારે માસ ચામરો ઢળતી હોય એવી મૂર્તિને અને ત્રણ છત્રોને વર્ણવી ચરણ કમળ અને ઉપદેશ મુદ્રાને સંભાળે છે. 34-42 સુધીના શ્લોકો આદિનાથ કઈ રીતે નામ કીર્તનથી હાથી સિંહ નાગ સૈન્ય અગ્નિ દેહરોગ અને બંધનો સર્વથી ભયમુક્ત કરે છે એનું અલંકારયુક્ત વર્ણન છે. આદિનાથના નામ કીર્તનનું જલ બહાર ભીતરના અગ્નિને શાંત કરે છે. છેલ્લા બે શ્લોક ફળશ્રુતિના છે. શબ્દોની મધુરતાની સાથે સાથે અલંકારોથી આનંદ આપતું ભક્તામર સ્તોત્ર કાવ્યપ્રેમીના મનમાં સુંદર અર્થનું જગત ઊભું કરે છે. જગતના વિસંવાદ અને કોલાહલની વચ્ચે ઉગતી સવારે આ સ્તોત્ર મનુષ્યને એને પોતાના સંવાદ અને સૂરમાં મૂકી આપે છે.